તારીખ 17/1/1986 શ્રી પરમાગમસાર બોલ નંબર 151 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 604
રાખે કે ઠીક છે, શાસ્ત્ર કહે છે, શાસ્ત્રના શાસ્ત્ર વિશેષજ્ઞ કહે છે તે બરાબર જ હોય, પોતાની વિચારધારા શાસ્ત્રના પ્રસંગમાં કાંઈ પણ શિક્ષણ પણ તફાવત આવતો હોય તો એ જોવાની પણ એને જેને આત્મલક્ષ છે, આત્માના હિતનું લક્ષ છે એને બરાબર કાળજી હોય છે, એનું ધ્યાન જાય છે એ ઉપરથી ચાલે જતો નથી, એનું ધ્યાન જાય છે અહીંયા ફરક પડે છે. શાસ્ત્રમાં અનેક વિધ કથન આવે છે, અનેક પ્રકારની નિંદિતાઓ સંબંધિત સમાધાન આવે છે, કોઈ એક જ કક્ષાના જીવને ઉદ્દેશીને શાસ્ત્ર લખાતું નથી, પણ વિવિધ પ્રકારના યોગ્યતા વાળા જીવોને બોધ મળી શકે તે વચન વિસ્તાર એમાં હોય છે. એનો અર્થ એ છે કે બધું જ કથન પોતાને લાગુ પડતું નથી, બધું કથન લાગુ પડતું નથી તો કયું કથન પોતાને લાગુ પડે છે એ જેને આત્મલક્ષ શાસ્ત્ર સ્વાધ્યાય હોય એનું લક્ષ થાય છે કે આ મને લાગુ પડે છે. એક વિષય જોઈએ કે શાસ્ત્ર વાંચતા જ્યાં પોતાને લાગુ પડે, પોતાને બોધ મળે, પોતાની અંદરમાં ચોંક લાગે અને પોતાના આત્માને દોષના નિવારણ અર્થે અને ગુણની પ્રાપ્તિ અર્થે ઉપયોગી થાય એવા વચન હોય જુદાને કાઢવા જોઈએ. એનો પોતાને માટે એને જુદો સંગ્રહ કરવો અને એનો વારંવાર સ્વાધ્યાય કરવો. ઠીક, કે આ દવાના ભંડારમાંથી પોતાને લાગુ પડતી દવા જુદી કાઢી લેવી અને એ દવાનો વારંવાર પ્રયોગ કરવો. આત્મશાસ્ત્ર અથથી સ્વાધ્યાય કરવાનું પછી કારણ નથી, કેમ કે ખરેખર એ શાસ્ત્રમાંથી જે એને આત્મલક્ષ્યનો સ્વાધ્યાય કરવો છે એ પોતાને સુધરવા માટે એને શું જરૂર છે, અને પોતાને ગુણના લાભ ગુણ પ્રાપ્તિ અર્થે શું જરૂર છે એ વિશે એને શોધી કાઢવું જોઈએ, શોધીને એને જુદો રાખવો જોઈએ અને એનો પ્રયોગ એને ચાલુ રાખવો જોઈએ જ્યાં સુધી એને યથાવિધપણે સમાન સમાધાન ન થાય ત્યાં સુધી એને આત્મલક્ષ આ રીતે સ્વાધ્યાય કરવો જોઈએ. પણ એનો પછી બીજું લક્ષ દેવાનો સવાલ રહેતો નથી, કે આ બધું કઈ ચતુર્જીવને શીખવવાની જરૂર નથી. દુનિયામાં જોવામાં આવે છે એક વેપારી લાઈનનો અનુભવ છે આપણને, ચાર પાંચ વેપારી દિન ભેગા થઈને વાતો કરતા હોય પોતાના અનુભવની, એક વાર મારે આવો પ્રસંગ ઉભો થયો, એક વાર આવા વેપારમાં આવું થઈ ગયું, આમાં આમ થયું, ત્યારે સાંભળનાર એમાં શું વિચાર કરે છે કે પોતાની મતલબનો વિષય હોય, પોતાની ત્યાં આવી બાબતમાં ક્ષતિ રહેતી હોય, પોતાનું ધ્યાન ન જતું હોય, પોતાના કાર્યવાહીમાં સંભવિત ભૂલ હોય, આવી ભૂલ થવાનો સંભવ હોય, ત્યારે ખ્યાલ કરી લે છે કે આને તો અનુભવે આ ભાઈ શીખ્યા છે, વાત કરનાર ભાઈને તો અનુભવ થયો ત્યારે એ શીખવાનું મળ્યું છે, સારું થયું કે આપણે એ થઈ ગયેલી પડી નથી, એને કોઈ તો નુકસાન જોઈ ત્યારે સમજવાનું નહીં, આમ આપણે નહોતું કરવું જોઈએ નહીં તો આપણને નુકસાન ગયું. એને શી શીખવું છે આપણે તો સાંભળીને એમાંથી શીખામણ લઈ લેવાની, પોતાના નિજ પ્રયોજનના લક્ષ્ય, આત્માના પ્રયોજનના લક્ષ્ય ઠીક છે અને પ્રયોજન છે. શાસ્ત્ર ભણવા જોઈએ તો એ શાસ્ત્રમાંથી અનેક પ્રકારના પોતાના દોષો કઈ રીતે સહજ માત્રમાં કરે એવી અનુભવ સિદ્ધ ખૂંચીઓ અને ચાવીઓ કરેલી છે એને ઉપયોગમાં આવે. એ સિવાય મૂળ મુદ્દાની જે વાત છે કે આત્મજ્ઞાન કેમ થાય, પોતાના સ્વરૂપનો અનુભવ કેમ થાય, એવી જે મુખ્ય ખાસ પરિસ્થિતિ ઉપર આવ્યું છે એ રીતને પ્રાપ્ત કરવાના પાયા ગોતે એનું સંશોધન એમાં કામ કરે કે કઈ રીતે મને આ આત્મપ્રાપ્તિની વિધિ હાથમાં આવે એની એ ઉપાયને શોધવામાં સંશોધનાત્મક પણ કામ કરતું હોય. એ પ્રકારે જો શાસ્ત્ર સ્વાધ્યાય કરવામાં આવે તો એ શાસ્ત્ર સ્વાધ્યાય શાસ્ત્ર સ્વાધ્યાય કરવાની યોગ્યતા છે જીવની, એ યોગ્યતામાં જ્યાં સત્શાસ્ત્ર કરવો યોગ્ય છે એમ કહેવાય, શાસ્ત્ર કરવો આવશ્યક છે એમ કહેવાય, ત્યાં તે ક્રિયાની યથાર્થતા છે, યથાર્થતા છે. પ્રયોજન સરે તેનું કાર્ય ત્યાં થઈ ગયું છે તો તેનું શાસ્ત્ર પણ યથાર્થ છે. એ સિવાયનું શાસ્ત્ર પણ છે તે યથાર્થ નથી. એટલે કે આત્માનો અનુભવ કરવો તે શાસ્ત્ર અભ્યાસનું તાત્પર્ય છે. સારે અનુયોગમાં એમ કે કોઈ પણ અનુયોગનો શાસ્ત્ર સ્વાધ્યાય કરતો હો, અત્યારે અમે ધવળનો શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ છીએ, કોઈ પણ અનુયોગનો શાસ્ત્ર સ્વાધ્યાય ચાલતો હોય તો એમાં પોતાના દોષ કરે અને પોતાને ગુણ પ્રાપ્તિ થાય, અનુભવ થાય એનું લક્ષ્ય એને સૌમ જોઈએ. શાસ્ત્રમાં વિષય ભલે બદલાય છે, એમાં વાંચનારનું પ્રયોજન બદલાતું નથી. આમ થવું જોઈએ. થોડું વિશેષ એક સમય એકાવન સંબંધ પર્યાય દ્રવ્યને અડતી નથી તો આનંદ કેવી રીતે આવે? જો પ્રશ્નકારનો પ્રશ્ન એમ છે કે દ્રવ્યાનુયોગનો વિષય એવો છે કે દ્રવ્યનું પર્યાય પોતપોતાના સ્થાનમાં છે, દ્રવ્યનું દ્રવ્યત્વ છે તે ગુણત્વ નથી, ગુણનું ગુણત્વ છે તે દ્રવ્યત્વ નથી, પર્યાયનું પર્યાયત્વ છે તે દ્રવ્યત્વ કે ગુણત્વ નથી. દ્રવ પર્યાયમાં દ્રવ સામાન્ય છે અને પર્યાય વિશેષ છે, બીજા એક બંને એકબીજા પરસ્પર વિરુદ્ધ સ્વરૂપે છે, એક નિત્ય છે એક અનિત્ય છે, એક સદ્રશ ભાવે છે એક વિસદ્રશ ભાવે છે, એક ધ્રુવ છે અને એક ઉત્પાદનીય રૂપ છે, એટલે એકના સ્વરૂપે બીજું થતું નથી કે એકબીજાને સ્પષ્ટું નથી. એનું દ્રવ્યાનુયોગનું સ્પષ્ટ નિરૂપણ છે. હવે એમાં અધ્યાત્મને સાંકળીને પ્રશ્ન કર્યો છે પ્રશ્નકારે, જે પર્યાયમાં આનંદનો અનુભવ થાય છે એ પર્યાય દેહમાં આનંદ ભર્યો છે, અનંત આનંદ ભર્યો છે, એને સ્પર્શતી પણ નથી, અવતી નથી, એને આનંદ કરતી નથી. વિષ્ણુ બોલમાં તો પછી દ્રવ્યનો આનંદ, દ્રવ્યમાં ભરેલો આનંદ પર્યાયમાં ક્યાંથી આવે છે? કેમ આવે? આવું કેવી રીતે આવી શકે?
બરોબર,
આ પ્રશ્ન છે. પર્યાય દ્રવ્યને અડતી ન હોવા છતાં પૂરા દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આવી જાય છે. પર્યાય દ્રવ્યને અડતી ન હોવા છતાં પૂરા દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આવી જાય છે. એ દ્રવ્યનું જ્ઞાન થવા અર્થે પર્યાયને દ્રવ્યની સ્પર્શના કરવી પડે એ પરિસ્થિતિ નથી. આપણે દૂર દૂરના પદાર્થો ગણાય આવે છે જ્ઞાનમાં, દૂરના પદાર્થો જ્ઞાનમાં ગણાય જાય છે. જેવો જ્ઞાનની કેટલી શક્તિ છે, કેટલા દૂરના પદાર્થો જ્ઞાનમાં કોઈ ઊંચાઈથી જોઈએ પર્વત કે ડુંગર ઉપરથી તો દેખાય છે ને, એ જે દેખાય છે દૂરના વિશે એમાં જ્ઞાનને સ્પર્શવા જવું પડે છે કે તે પદાર્થો જ્ઞાનને સ્પર્શે ત્યારે ગણાય છે? કે જ્ઞાનનો એવો ચમત્કારી સ્વભાવ છે કે પદાર્થોને સ્પર્શા વિના, પદાર્થોની નજીક ગયા વિના, પોતાનું સ્વક્ષેત્ર છોડ્યા વિના અને પરક્ષેત્રમાં દૂરના ક્ષેત્રમાં ગયા વિના સ્વક્ષેત્રમાં રહીને પોતાના જ રહ્યા રહ્યા દૂરવર્તી પદાર્થોને જાણી લે છે. એ જ્ઞાનનો ચમત્કારી સ્વભાવ છે. અને ફલક માત્રમાં જાણે છે, સેકન્ડમાં નહીં, પણ આ સૂર્ય એટલે જાણવામાં બીજો સમય લાગતો નથી. આંખ બંધ કરી અને આંખ ખોલે એટલે આંખ જાણવામાં બીજો સમય લાગતો નથી કે જે ત્યાં સુધી કઈ જ્ઞાનને પહોંચે ને એની મુસાફરી થાય. પહેલા આટલું અંતર કાપે ને પછી આટલું અંતર કાપે ને પછી આટલું અંતર કાપે એવું કઈ બનતું નથી. જો પરદ્રવ્ય સંબંધિત જ્ઞાન થવામાં પણ જ્ઞાનની આ શક્તિ છે પર્યાયમાં, તો સ્વદ્રવ્ય તો ઘણું નજીક છે. સ્વદ્રવ્ય તો ક્યાંય ક્ષેત્રથી પણ દૂર નથી. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી જે ત્યાં છે એવું જે સ્વદ્રવ્ય, તેને ભલે પર્યાય અડતી ન હોય તો પણ પૂરા દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આવી જાય છે. તો પણ દ્રવ્ય પર્યાયમાં આવતું નથી, પર પદાર્થો આવતા નથી. તેથી કઈ પર પદાર્થો ન જણાય એવું કઈ નથી. મળી આંખના જે પડદો છે અંદરની કીકી જે કહીએ છીએ એનું ક્ષેત્રફળ, અને જે દેખાય છે એનું ક્ષેત્રફળ માઇલો સંબંધીનું દેખાય છે. કેટલું?
માઇલો.
મોટા મોટા પર્વતો જોવે છે, માઇલોના ક્ષેત્રો જોવે છે, અને બધાનું માપ કાઢે છે. પાછું બધાનું માપ કાઢે છે કે આ દેખાય છે, આ 20 માઇલ દૂરનું ગામ દેખાય છે. ગિરનાર ઉપરથી તો 25-25 માઇલ સુધીના ગામો દેખાય છે. આ 25 માઇલ દૂર દેખાણું અહીંયા આંખની કીકીમાં 25 માઇલ ક્યાં એમ, અંદરના ક્ષેત્રમાં કાંઈ જગ્યા છે. દોરાવા જેટલી ઈંચની પણ, ઈંચના દોરાવા દોરાવાઓ જેટલી જેમાં જગ્યા છે એમાં માઇલોનું માપ આવે છે, અને તે પણ પલક માત્રમાં આવે છે. પરદ્રવ્ય સંબંધિત જ્ઞાનની શક્તિ આત્મ કામ કરે છે. તો કહે છે કે અનંતા અનંત સામર્થ્યવાન જે સ્વદ્રવ છે એને આખે આખું જ્ઞાન માં લે છે. જ્ઞાનનો પર્યાય, વર્તમાન જ્ઞાનનો પર્યાય આખા દ્રવ્યને, અખંડ દ્રવ્યને, પરિપૂર્ણ દ્રવ્યને, અનંત સામર્થ્ય સ્વરૂપ દ્રવ્યને પૂરેપૂરું જ્ઞાનમાં લઈ શકે છે. અને એમાં એને અડવાની જરૂર છે નહીં. એ દ્રવ્યને અડ્યા વિના, સ્પર્શા વિના, પોતાના પર્યાયત્વમાં રહીને, અડ્યા વિના અને સ્પર્શા વિના એટલે પોતાના પર્યાયપણામાં રહીને, પર્યાયત્વમાં રહીને આખા દ્રવ્યને એ જાણી લે છે.
બરોબર.
કે દ્રવ્ય સામાન્ય છે, હું સામાન્ય નથી પણ દ્રવ્ય
સામાન્ય,
પર્યાય સામાન્ય નથી પણ દ્રવ્ય સામાન્ય છે. પછી એમાં અહમ પણ કરે છે. તો પણ દ્રવ્ય પર્યાયમાં આવતું નથી, ત્યારે પણ પર્યાય પર્યાય સ્વરૂપે રહે છે, પર્યાય દ્રવ્ય સ્વરૂપે થતી નથી. અને એમ નહીં થતું હોવા છતાં પૂરા દ્રવ્યનું જ્ઞાન, જીવનું જ્ઞાન કેવળ જ્ઞાનમાં દ્રવ્યનું છે, પ્રત્યક્ષ કેવળ જ્ઞાનમાં જેવો પરિપૂર્ણ આત્મા પ્રત્યક્ષ જ્ઞાન ગોચર થાય છે તેવો જ પરોક્ષપણે મતિપૂર્ણ જ્ઞાનમાં જ્ઞાન ગોચર થાય છે. પ્રત્યક્ષ ને પરોક્ષ નો ભેદ છે. કેવળ જ્ઞાન સર્વ ભેદે જાણે છે, મતિ શુદ્ધ જ્ઞાન અભેદપણે જાણે છે. એક ભેદાભેદ નો ફેર છે, એક પ્રત્યક્ષ પરોક્ષ નો ફેર છે. પણ કેવળ જ્ઞાન નો વિષય પરિપૂર્ણ આત્મા છે, તેનાથી જરાય ઓછો નહીં એવો જ પરિપૂર્ણ આત્મા શુદ્ધ જ્ઞાન નો વિષય છે.
બરાબર.
એમાં કઈ ફેર છે
નહીં.
કેમ છે પૂરા દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આવી જાય છે તો પણ દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. ધર્મી અને ધર્મ બે વસ્તુ છે. અહીંયા ધર્મી છે તે દ્રવ્ય છે અને ધર્મ છે તે પર્યાય છે. એ બંને અંદરો અંદરના તફાવતને દેખતા બે વસ્તુ છે એમ કહેવું પડે છે. તો એક વસ્તુ છે, અહીં બીજા પદાર્થોની અપેક્ષાએ, બીજી વસ્તુઓની અપેક્ષાએ આ બંને મળીને એક વસ્તુ છે. એક જ વસ્તુમાં અંદરનો વિચાર કરીએ તો બે વસ્તુ છે. જે ધર્મ છે તે ધર્મી નથી, ને ધર્મી છે તે ધર્મ નથી. આમ છે. પર્યાય વ્યક્ત છે અને ધ્રુવ વસ્તુ અવ્યક્ત છે. પર્યાય વ્યક્ત છે અને ધ્રુવ વસ્તુ અવ્યક્ત છે. અને પરસ્પર વિરુદ્ધ સ્વભાવે છે. પર્યાય ઉત્પાદરૂપ છે, એવી વ્યક્ત વસ્તુ છે, અને ધ્રુવ વસ્તુ છે તે અવ્યક્ત છે, સામાન્ય સ્વરૂપે છે, શક્તિ સ્વરૂપે છે. દિવાસળીના દ્રષ્ટાંતે કોપકામાં રહેલી અગ્નિ અવ્યક્ત છે, સળેલી દિવાસળીની અગ્નિ છે તે વ્યક્ત છે. મનની અગ્નિના સ્વરૂપ છે એક વ્યક્ત છે ને એક અવ્યક્ત છે. વ્યક્ત અગ્નિ હોય એના તણખા, એના તણખો અગ્નિનો તણખો એક જીણો કણ છે, તેનાથી જે કોઈ સળગી શકે એવા પદાર્થને દૂર રાખવા પડે.
બરાબર.
શું પેટ્રોલ ટેન્કરો જેને આવે છે, હું આ ઉપર સૂચના લખેલી હોય છે કે આ પેટ્રોલની ટાંકી છે તેથી સળગેલી અગ્નિ નેકેડ ફાયર એને 100 મીટર દૂર રાખવું, નજીકમાં લઈ જવી નહીં. ભાવલિંગ છે એને બલેન કરીને લખે છે. તરત છોડી શકે એવો પદાર્થ છે. એટલે અગ્નિની નજીક અહીંયા કોઈ અગ્નિ નજીક આને રાખવી નહીં. દીવાસળીના ગંધ ખડકા હોય, એક બે બાકસ ને એના ગ્રુસ ને એના બંડલના બંડલ ખડકા હોય, અને બાજુમાં ગેસ ચૂલ નો કોઈ પેટ્રોલનો ડબ્બો પડ્યો હોય, કાંઈ વાંધો આવતો
નથી.
એ તણખું, એ તણખો છે એને નજીક ના લઈ લેવાય. કેમ કે બંનેની સ્થિતિ જુદી જુદી છે. બંનેની એવી સ્થિતિ જુદી જુદી છે, એ અનુસાર એના કાળની પરિસ્થિતિ છે. અહીંયા એમ કે છે કે પર્યાય છે તે વ્યક્ત વસ્તુ છે, અને ધ્રુવ વસ્તુ તો અવ્યક્ત છે. એક વ્યક્ત છે અને એક અવ્યક્ત છે. બે એક દ્રવ્યના ધર્મ હોવા છતાં વ્યક્ત અવ્યક્તને અડતું નથી. બે બંને એક દ્રવ્યના ધર્મ અથવા અંશ હોવા છતાં, એક પદાર્થના અંશ એક નાનો ને એક મોટો, એક ક્ષણિક અને એક નિત્ય એવા બે અંશ હોવા છતાં વ્યક્ત અવ્યક્તને અડતું નથી. વ્યક્ત અવ્યક્ત સ્વરૂપ થતું નથી, અવ્યક્ત વ્યક્ત સ્વરૂપ થતું નથી, કોઈ કોઈને અડતું નથી. એક વર્તમાન સમયમાં બંને પોતપોતાના સ્વસ્થાનના સ્વસ્વરૂપે રહે છે, કોઈ કોઈના સ્વરૂપે થતું નથી. આ તો દ્રવ્યાનુયોગ અનુસાર વસ્તુનું સ્વરૂપ છે, પરંતુ છતાં કેમ આનંદ આવે છે એ સમાધાન કરે છે.
બરોબર.
આમ હોવા છતાં પણ પરંતુ કોઈને એમ જવું છે. પર્યાયનું લક્ષ દ્રવ્ય સન્મુખ છે, પર્યાયનું મુખ દ્રવ્ય બાજુ છે, એટલે એને દ્રવ્ય સન્મુખ કહેવામાં આવે છે. વળી તે પર્યાય દ્રવ્ય સામાન્યમાં હું પણ કરે છે, તે પર્યાય પર્યાયમાં હું પણ કરતી નથી, પણ દ્રવ્ય સામાન્યમાં હું પણ કરે છે. અથવા દ્રવ સામાન્યમાં રહેલો જે ત્રિકાળ અસ્તિત્વ સ્વભાવ કાયમ હું પણ છે, પણ હોવા પણ રહેલો જે સ્વભાવ એમાં પોતાના અસ્તિત્વને સ્થાપે છે. કે મારું જે સ્વરૂપ અસ્તિત્વ છે, ત્રિકાળી અસ્તિત્વ છે, એ અહીંયા રહેલું છે. આ પદાર્થનું જીવ પદાર્થનું ત્રિકાળી અસ્તિત્વ ક્યાં રહ્યું છે? કે જ્યાં અસ્તિત્વ સ્વભાવ છે, અસ્તિત્વ ગુણ છે, ત્યાં રહેલું છે. એમ યથાર્થપણે પોતાની હયાતીને એ સ્વીકારે છે. સ્વીકારવાનું કામ ભલે પર્યાયનું છે, પણ સ્વીકારે છે જ્યાં હયાતી છે ત્યાં.
બરોબર.
એમ પોતાનું હોવા પણ દ્રવમાં દ્રવની સન્મુખ થઈને સ્વીકાર કરે છે, એને લક્ષ થઈને કરવામાં આવે છે. આ હું શું છે એની અંદર દ્રવ સન્મુખ થનાર પર્યાયમાં આ હુંમાં આનંદ ઉત્પન્ન થાય છે. એમ કે આ હું આવો હું આ હું એમ આવી ગયું, આનંદ ઉત્પત્તિ થાય છે. તેથી પર્યાય આનંદ છે.
બરોબર.
એ પણ ધામમાં પ્રેક્ટિકલથી સમજી શકાયું છે કે જે કોઈ સંયોગો છે જેમાં આ જીવને મમત્વ છે, પોતાપણું છે, મારાપણું છે, એ પદાર્થો જીવ રીતે થતા નથી. સચેત અચેત અને સચેત અચેત મિશ્ર જે કોઈ બાહ્ય પદાર્થો છે એ કોઈ આ જીવ સ્વરૂપે થતા નથી. પણ એ બધા હોય મને શું ભાવમાં પડ્યું છે? એ બધા મને સંયોગપણે પણ રહો, અથવા એ બધા મારી નજીક રહો, યોગ થાય છે ત્યારે દુઃખ કેમ થાય છે? કોઈ અન્ય વ્યક્તિ, પ્રિય વ્યક્તિ છે, એને યોગ થાય છે તેને દુઃખ કેમ થાય છે? એની જે ભાવ હતો એમાં એને ફેરફાર થઈ ગયો છે. એમાં હોવા એ કઈ એના સ્વરૂપે નથી થતું. કોઈ એક વ્યક્તિ પોતાના સ્વરૂપે થઈ જાય છે, કોઈ કોઈ અભેદ તો થતું નથી. એનું હોવાપણું એનામાં છે, છતાં આ જીવ મમત્વને કારણે એનું હોવાપણું મને છે એમ કે ભાવે અભેદતા કરે છે. ભેદ હોવા છતાં અભેદતા કરે છે અને એને એનું એને હું ફરે છે. મને વાંધો નથી, મારે આટલું છે, આટલું આટલું મારે છે છે એનામાં કઈ નહીં. છતાં ભાવની અંદર એને માણસ પૂછ્યું કે ભાઈ કેવી રીતે હાલે છે? કાપુ કાઢીને હાલે છે, ઘોડો થઈને હાલે છે એમ નથી કહેતા. કેમ કે એને એમ થઈ ગયું છે કે મારે આમ છે, મારે આમ છે,
આમ દામ ને કામ ભૂલ્યું છે.
જે અંદર માં છે એનામાં એનામાં જે આનંદ ની ખાણ ભરી છે અને ત્યાં પોતાનું અસ્તિત્વ છે એમ જ્યાં પર્યાયમાં દેખાય છે અને જણાય છે ત્યાં એ પર્યાયમાં આનંદ વિભોર થઈને પર્યાય ઉછળે છે. એ સ્થિતિ આવ્યા વિના બહારમાં પણ એને કલ્પેલો સુખ આનંદ ને કલ્પેલું સુખ એ પણ પદાર્થના સંયોગના કાળમાં એ આકુલતા થવા છતાં સુખ માની શકે છે અને કહી શકે છે કે મને સુખનો અનુભવ છે. મોટી વાત કરી ભાઈ કે આ શેરડી ખાય છે ને મજામાં સુખ આવે છે, મીઠી મધુર છે, મને તો બહુ ભાવે. આ પાજી મુદાની ગંદેરી ઠંડી કરી કરીને એવી ઉનાળામાં ઠંડી ગંદેરી કરીને એવી મીઠી લાગે છે ને આપણને તો બહુ ભાવે. તમે કહો છો કે આમાં સુખ આવતું નથી, પણ આ અમને તો સુખ આવે છે. આવ જાણે કે શેરડીનો રસ આત્મામાં ન ઉતરતો મિથ્યા ભાવે પણ ભાવનો આવિર્ભાવ કરે છે તો સ્વદ્રવમાં રહેલા અનંત આનંદ ને જોઈને જોનારને આનંદ થાય એ પ્રશ્ન રહેતો. એનો સ્વતંત્ર પર્યાય તે કાળે તે પર્યાયનો સ્વતંત્ર આનંદ છે. તે કાળે દ્રવનો જે ભરેલો શક્તિરૂપ આનંદ છે તે એમને ઇમ્પેક્ટ એમને રહે છે. એમાંથી કઈ ઘટીને પર્યાયમાં આવે છે, એમાંથી ઉતરીને પર્યાયમાં આવે છે, નીકળીને કઈ પર્યાયમાં આવે છે એમ છે. પર્યાય પૂરતે સ્વતંત્રપણે આનંદમય થાય છે. એને પર્યાયને દ્રવ્યપણે થવાની જરૂર નથી ને દ્રવ્યને પર્યાયમાં આવવાની જરૂર નથી અને એમ થતું પણ નથી. એમ નથી કે જો પર્યાયમાં દ્રવ આવે તો જ પર્યાયમાં આનંદ ઉત્પન્ન થાય અને પર્યાય દ્રવ્યમાં જાય તો જ પર્યાયને આનંદ થાય એમ છે. દ્રવ દ્રવ પણ રહે છે અને પર્યાય પર્યાય પણ રહે છે. ચલ્યા પર્યાય દ્રવની સન્મુખ થાય છે, પર્યાય આનંદ થી પ્રબળ થાય છે.
બરોબર,
સ્વસન્મુખતામાં આનંદ થયા વિના રહે નહીં, કેમ કે એમાં સ્વરૂપ લક્ષ છે.
બરોબર,
આનંદમય આત્માનું એમાં લક્ષ છે, તેથી આનંદ આવ્યા જ્ઞાન.
બરાબર,
અને એને છોડીને સ્વસન્મુખ થાય ત્યારે એમાં આતુરતા ને દુઃખ થયા જ્ઞાન. એમ કે છે, પણ એને દુઃખ કે એમ કેમ, અમને સુખ લાગે છે. ગંડેરીના દ્રષ્ટિ મને આ સુખ લાગે છે, તમે દુઃખ કેમ કયો? ભાઈ, આપ ધ્યાન સ્વરૂપ છે, તારું તે પરિણામ આર્ત ધ્યાન સ્વરૂપ છે. અન્ય પદાર્થને હું પ્રાપ્ત કરું, અન્ય પદાર્થને હું ભોગવું, એ તારું પરિણમન આર્ત ધ્યાન સ્વરૂપ છે, અને એ આર્ત ધ્યાન પોતે દુઃખ સ્વરૂપ છે. જે કોઈ અપેક્ષા ભાવ છે પર પદાર્થનો, કે આ મને હો, આ મને હો, એ અપેક્ષા પોતે આર્ત ધ્યાન સ્વરૂપ છે, ને એ પોતે દુઃખ સ્વરૂપ છે. જરાક પણ ધ્યાનથી જો તો તને સમજણ પડે એનું છે, તેમાં અપેક્ષા ભાવે આર્તતાનું દુઃખ, આર્ત કે મેળવવું, દુઃખી થઈને મેળવવું, એને આર્ત કહે છે. પીડા અર્થ નથી કહેતા, સાહિત્યની પરિભાષામાં એક શબ્દ આવે છે, એ પીડાથી દુઃખી છે, એને પીડાર્થ કહેવામાં આવે છે. એવા શબ્દ આર્ત એટલે અપેક્ષાથી, કોઈની અપેક્ષાથી દુઃખભાવની ઉત્પત્તિ થવી. દ્રવ્ય દ્રવ્ય છે, આખા દ્રવ્યની અપેક્ષા એ કહેવામાં આવે છે. પ્રમાણમાં એમની અપેક્ષા એ કહેવામાં આવે છે કે એ દ્રવ્યનો એ પર્યાય છે, તે દ્રવ તે પર્યાય એ દ્રવ્ય છે. આમાં એમ છે કે આ એક પદાર્થ છે, એક દ્રવ છે, પ્રમાણનું જે દ્રવ્યનું પર્યાયાત્મક છે, એમાં અનંત ધર્મો છે, અનંત ગુણો છે, અને અનંત ધર્મો છે. એમાં કેટલાકની વાત કેટલી તેટલી અપેક્ષાઓ આવે છે, એમ છે. વિષય ઘણો ગણન છે. જે પદાર્થ આખો છે એ અનંત ગુણધર્મે બિરાજમાન છે, એમાંથી શૈલી કરીને, કથનની શૈલી કરીને, કહેવાની પદ્ધતિ ગોઠવીને બહુ સુંદર પદ્ધતિથી વ્યવસ્થિત રીતે મૂળ નિક્ષેપ અને પ્રમાણથી જીનાગમની અંદર પ્રયોજન સચવાય અને પ્રયોજન સિદ્ધ થાય એવી સુવ્યવસ્થિત રીતે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પણ પરિસ્થિતિ એવી નાજુક છે, કેટલાક ધર્મોને જ કહી શકાય છે, અનંતાને કહી શકાતા નથી.
બરાબર,
છતાં એ ન કહી શકાય માટે પ્રયોજનની સિદ્ધિ ન થાય એવી કોઈ વસ્તુ વ્યવસ્થા નથી. જેટલું કંઈ કહી શકાય છે તેની અંદર પ્રયોજન સિદ્ધ થાય એવી સુવ્યવસ્થા છે.
બરાબર,
અને એટલા માટે આખા સમય સારને પૂરું કરીને અમૃતચંદ્ર આચાર્ય મહારાજે સરવાળો મારી દીધો કે ઇદમ અત્ર આત્મના તત્વમ જ્ઞાન માત્ર વ્યવસ્થિતમ. આ બધું કહીને જે કાંઈ સુવ્યવસ્થિતપણે કહેવાયું એનો સરવાળો આટલો છે કે આત્માનું જે તત્વ છે તે જ્ઞાન માત્ર છે. આ રીતે અમે આખા શાસ્ત્રમાં સુવ્યવસ્થિત રીતે આત્માને જ્ઞાન માત્ર તત્વ તરીકે વ્યવસ્થિત કર્યો છે. બસ આ સરવાળો માર્યો છે, અને આટલો ટૂંકો સરવાળો હોવાથી તિર્યંશોને પણ એ જ્ઞાનનો લાભ થાય છે. એ જ્ઞાનની લબ્ધિ એક્સપિરિયન્સ ને પ્રગટ થાય છે.
બરોબર,
આત્મજ્ઞાનની એ લબ્ધિ છે, ચમત્કાર છે કે એ જીવ અવશ્ય અસંખ્ય સમયમાં તીવ્ર જ્ઞાન ને પ્રાપ્ત કરે છે.
બરોબર,
એવી લબ્ધિ પ્રાપ્ત કરે છે. એટલે એમાં દ્રવગુણ પર્યાય બધું જ્ઞાન આવી જાય છે. કેવું કે પરોક્ષપણે તીવ્ર જ્ઞાન જેવું આવો સરસ વિષય છે. આવી અંદર માં સાનુકૂળતા રહેલી છે, પણ જો માત્ર ઉપર ઉપરની જિજ્ઞાસાથી આત્માના લક્ષ્ય વિના, એ તો એકાંતમાં આવી ગયું ને આત્માના લક્ષ્ય શાસ્ત્રો
ભણાવ્યું,
ઉપર ઉપરની જિજ્ઞાસાથી આત્માના લક્ષ્ય વિના જે શાસ્ત્રો ઉપર કરે તો એને એમ થાય કે આ ઘડીકમાં એમ કહે છે કે દ્રવ્યમાંથી પર્યાય દ્રવ્ય છે, અને વળી ઘડીકમાં એમ કહે છે કે દ્રવ્યને પર્યાય અડતી નથી, પર્યાય દ્રવ્યને અડતું નથી, આ પરસ્પર વિરુદ્ધ વાત આવે છે, કોઈ વાતનો પાંદરો છે નહીં, વાત ક્યાંય ખીરે બંધાઈને ચોક્કસ થતી નથી, ભાઈ ખીરે બંધાઈને ચોક્કસ થાય છે. જ્યાં જે રીતે કહેવામાં આવે છે એ રીતે વસ્તુનું સ્વરૂપ જોઈને જ કહેવામાં આવે છે, જોયા વિના એમ એમ અનેકાંતને નામે ખેંચવામાં આવે છે કે આમે છે ને આમે છે, આમે છે ને આમે છે, એમ છે એની વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ ચોક્કસ છે. અને એવું ચોક્કસ સ્વરૂપ જ્ઞાનમાં આવીને જ્ઞાનમાં એનું જ્ઞાન થઈને એનું કથન આવે છે, જ્ઞાનપૂર્વક વચન વ્યવહાર છે, એમને વચન વ્યવહાર હતો નથી. એના પોતાના જ્ઞાનના પર્યાય ઉપરથી આખા જ્ઞાન સ્વભાવનું જ્ઞાનમય આત્મસત્વનું જ્ઞાન થાય છે. ઘણી વસ્તુ ભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન થાય છે. જે શાસ્ત્ર ભણતરનો ગુણ છે, 150માં આપણે એ જોયું, શાસ્ત્ર ભણતરનો ગુણ શું કે ભીન વસ્તુ ભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન એ શાસ્ત્ર ભણતરનો ગુણ છે. એને વર્તમાન જ્ઞાન ને વર્તમાન ચાલતો જે વિભાવ રાજા વિભાવ એ બંને વચ્ચેની જાતીય ભિન્નતા એની જાતિ ઓળખાઈ જાય છે ત્યારે એને આત્મદ્રવ જ્ઞાનમાં આવે છે. અને તે જીવ અંતકાળમાં પરિપૂર્ણ તેવો જ્ઞાનને પ્રાપ્ત થાય છે. મિત્ર એવો ગૂંચવા એવો ગૂંચવા ગૂંચવા એને શાસ્ત્રમાં પછી એમ કહ્યું છે કે નયની જે ઇન્દ્રજાળ છે, ભંગજાળ છે, અને જે નહીં આત્માને છૂટવા માટે કયા તે જ નહીં એને બંધનનું કારણ થાય છે. કેમ કે પછી સમજે એમાં વિપર્યાસ થાય, અને વિપર્યાસ થાય એટલે એને પદાર્થનું સ્વરૂપ અન્યથા કલ્પનામાં આવે, અને એને દ્રઢ થાય કે હું આ રીતે હું પદાર્થને સમજું છું, નિર્ણય કરું છું, જાણું છું, તો એને ગ્રહિત મિથ્યાત્વ થઈ જાય છે. એટલા માટે તો બહુ સરસ અધ્યાત્મ શાસ્ત્રોમાં અને ખાસ કરીને આ ઉપાયેલા વચનોમાં એ વાત હોય છે કે શાસ્ત્ર ભણતર, શાસ્ત્ર વાંચવા કેમ, એની પણ શિખામણ, એની પણ રીત, એ સંબંધિત પણ સલાહ એવી મળે છે કે એની બીજી કિંમત થઈ શકે નહીં. શાસ્ત્ર વાંચે અને રીત ખોટી હોય તો પણ એ ક્યાંનો ક્યાં ચડી જાય તેવું મુશ્કેલ છે. એટલે આખી એની ગતિ બગડી જાય એમ નહીં, અનંત કાળ એનો બગડી જાય. અને જો સુવ્યવસ્થિત રીતે એટલે તે જ્ઞાનીની આજ્ઞાએ એ કહે છે તે રીતે જે શાસ્ત્ર સ્વાધ્યાય કરે તો એને પંચમ ગતિની ઉત્પત્તિ થયા વિના અને ચાર ગતિનું પરિભ્રમણ વધે અને પંચમ ગતિની ઉત્પત્તિ થાય. એક રીત ફેરે બધો ફેરફાર છે. એની કિંમત કેટલી? એની કોઈ કિંમત થઈ શકે એવું નથી. પર્યાયમાં દ્રવનું જ્ઞાન આવે છે પણ દ્રવ આવતું નથી, આ એ જ વાત છે. અને દ્રવમાં પર્યાય આવતી નથી અને તે જ્ઞાન પણ દ્રવ છે તો થાય છે. સ્વતંત્રતા એ પર્યાય એકદમ સ્વતંત્ર થાય છે. આપણે આનંદ થયો છે એ દ્રવનો આનંદ સામાન્યપણે રહ્યો છે જુદો અને પર્યાયમાં પર્યાય આનંદ વિભોર થયો છે આનંદ જુદો. આમાંથી ઉતરીને આમાં કઈ આવે તો એમાં કૃપા વિના હે નહી. જો જ્ઞાનની શક્તિમાંથી જ્ઞાન ઉતરે તો અનંત કેવળ જ્ઞાન ખર્ચાઈ જાય પર્યાયમાં, પછી જ્ઞાન શક્તિમાં શું રહે? અહીંયા એમ કે છે અનંત 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 કાળ જ્ઞાનનો વેપાર, કેવળ જ્ઞાનનો વેપાર થાય છે. આ અનંતકાળ કલા થયા, હજી અનંતકાળ પર્યંત એમાંથી કેવળ જ્ઞાનનો વ્યાપાર થશે. પણ જ્ઞાન શક્તિ એટલી ને એટલી એવી ને એવી કાયમ રહેશે, એમાં કાંઈ વધઘટ થશે. આ વસ્તુનું સ્વરૂપ છે. એવા વસ્તુના સ્વરૂપને જાણે, એના સ્વીકારી અસ્તિત્વને જાણે તે જે ભાવે છે, ભાવે શબ્દો તો શબ્દો છે સ્વીકારી અસ્તિત્વ, ત્યારે એની પર્યાયમાં જે કાંઈ ફેરફાર થાય છે એ પંચમ ગતિને અનુસરીને થતા ફેરફાર છે. એ બધા ફેરફાર એવા છે, મોટા મોટા ફેરફાર છે. માણસ નથી કહેતા બહુ રેડિકલ ચેન્જ આવ્યો છે, ઉલટો સુલટો ફેરફાર છે. જે પરિણામ ચાર ગતિના પરિભ્રમણના થતા હતા તે પરિણામ ગુણાટ મારીને પંચમ ગતિને અનુસરતા થાય છે. એવો મોટો ફેરફાર થાય છે. એવો ફેરફાર જેના વચનના નિમિત્તે થાય એની એ વચનની કિંમત થઈ શકે. સિંહજી કહ્યું ને એ કુંકુંદાદી આચાર્યો, લોકો એમ માનતા હતા કે સીતામ્બરમાં આમ માનતા હતા, ફલામાં આમ હતું, કે શંકા કરે છે હજી પણ. હે કુંકુંદાદી આચાર્યો, આપના વચનો આ પામરને પોતાની સ્થિતિ આમ લીધી. આચાર છે ને આમ સ્વરૂપાનુસંધાનને વિશે નિમિત્તભૂત થયા, એમ અનુસંધાન થઈ ગયું. એક વાત સાંભળ્યું તું વળી તૂટી ગયું, એટલે ફરીને સાંજો એને અનુસંધાન કહે છે. સાધકજી છે કેમ કે આ કાળમાં કોઈ પણ પ્રકારના સમાગમને સત્સમાગમને પ્રાપ્ત થયા વિના જ પોતાની અંતર શોધથી આત્મજ્ઞાનને પ્રાપ્ત કર્યું છે. એટલે આવા કાળની વિશે એવું થાય ત્યારે એ પૂર્વનું આરાધન હોય છે અને એમનો કેવી જાત નિર્મળતાનો પ્રકાર જ એવો છે કે આટલા ટૂંકા આયુષમાં આટલી જ્ઞાનની અને આત્માની નિર્મળતા સહજપણે ઉપલબ્ધ થાય એ આરાધક પણ નિયમ થઈ શકે છે. તેથી આપને નમસ્કાર હો નમસ્કાર હો એમ કરીને નમસ્કાર કર્યા છે. તે જ્ઞાન પણ દ્રઢ છે તો થાય છે એમ નથી, આ તો વિચાર બીજો આવ્યો. એવા મહાચાર છે, સમર્થ આચાર છે આ કાળમાં, તો એમના વચનો જેને આધારભૂત વચનો કહી શકાય એવા વચનો છે, એમના સૂત્રો એવા છે. આ બધા એમના સૂત્રો છે ને, દંશણ મૂળો ધમો અષ્ટભાવના પર્યાય મૂંધા પર સમાયા હા, એ છે પ્રવચન સારમાં એ વગેરે. એ સિદ્ધાંત અધ્યાત્મના દ્રવ્યાનુયોગના સિદ્ધાંતો શાસનને ના થંગ સમાન સિદ્ધાંતો છે. એવા સમર્થ આચાર્ય પણ એમ લખે છે કે ક્યાંક કદાચ ચૂક રહી હોય, વ્યાકરણ છે બીજું છે છંદ છે, અમે કઈ બારમી કળામાં કવિત્વ વગેરે બારમી કળામાં કઈ પૂર્ણ નથી, એટલા એક્સપર્ટ નથી, સંભવ છે. તું છળને ગ્રહણ કરતો નહીં, આ તો લોકો ભૂલ જુએ છે ને, ફલાણા જ્ઞાની ને અહીંયા ભૂલ થઈ લાગે છે, વિનોદજીની અહીંયા ભૂલ થઈ લાગે છે, ફલાણાને અહીંયા કઈ ભૂલ લાગે છે, ભાઈ તું છળ ગ્રહણ કરીશ નહીં. જેના વચનો આત્માને આત્મલાભમાં નિર્ભૂત થાય એનું એનું સુંદર એક પડખું છે, મુખ્ય પડખું છે, એને તું છોડીને તદ્દન ઊંધો પડીશ ત્યારે તને એ વિકલ્પ આવશે કે આની અહીંયા ભૂલ થઈ છે. ત્યારે તને એ એવો વિકલ્પ આવશે કે આ જ્ઞાનીની અહીંયા ભૂલ થઈ, પણ ભાઈ તારું હજી કોઈ ઠેકાણું નથી. એટલે એવી કોઈ છળ ગ્રહણ કરવી જોઈએ એમ કેમ છે. વિતરાગતા કાઢે તો એનું એ વચનોનું મૂલ્ય સમજાય જાય, એ વચનોનું એને જયારે મૂલ્ય સમજાય છે ક્યારેક એને આત્મહિત એમાંથી કેમ થાય એનો ખ્યાલ આવે છે, ત્યારે એ આત્મહિત થાય છે ત્યારે એને નફા નુકસાનનું જ્ઞાન થાય છે, તો અનંતકાળનું ચાર ગતિના જન્મ મરણનું દુઃખ મારું મીઠું અને અનંત અનંતકાળ સાદી અનંતકાળ સમાધિ સુખ નિરાકુળ વિતરાગી સુખની પ્રાપ્તિ મને થઈ ગઈ, એમાં એને બીજો પ્રકાર પછી બીજો વિકલ્પ આવવાનો અવકાશ છે નહીં, અવકાશ જ નથી. એને ભક્તિ ઉલટાની આવે છે, દોષ જોવો તો અભક્તિના પરિણામ છે, એને એટલી ભક્તિ આવે છે કે બીજાને એમ થાય કે આવી આંધળી ભક્તિ કેમ કરે છે. આ મહાપુરુષ તો મને તીર્થંકર થી પણ અધિક છે, કોણ કહે? અરે આ તો શું કહે છે, હું મને તીર્થંકર થી અધિક તો જગતમાં જોવામાં આવતું નથી, આગમ પ્રસિદ્ધ વાત છે. આ તો આ ક્યાંથી કાઢ્યું? આગમને ઉપર વધવીને એમ છે, એમાં તો એમ જ છે, એનું રહસ્ય ને એનો મર્મ તને જેવી સમજાશે તેવી એના વચનનો આશય પણ તને સમજાશે. ત્યાં સુધી એ વચનના આશયની ગંભીરતા અને એમાં આત્મહિત એ સૂચિત છે એની ગંધ આવવી પણ મુશ્કેલ છે એવો વિષય છે. અને દ્રવ પર્યાયના વિષયમાં અનેક વિધ કથન આવે છે. દ્રવ છે એના બે અર્થ થાય છે. શબ્દ એક છે, પ્રકરણ વશ એના બે અર્થ છે. એક તો દ્રવ એટલે દ્રવ્યનું પર્યાયાત્મક પદાર્થ છે એને પણ દ્રવ કહે છે. અને એવા પદાર્થનું જે સામાન્ય ત્રિકાળીય સ્વરૂપ છે એને પણ દ્રવ કહે છે. કે જે માત્ર અનંત શક્તિઓનો કુંજ છે અથવા અનંત શક્તિઓનું એકત્વ રૂપ જે દ્રવ સામાન્ય ત્રિકાળ સામાન્ય સ્વરૂપે રહેતું જે અંશ છે અથવા મુખ્ય અંશ છે એને પણ દ્રવ સ્વભાવને દ્રવ કહેવામાં આવે છે. ત્યાં દ્રવ સ્વભાવ તે દ્રવ છે, તે સ્વભાવને દ્રવ કહ્યું છે. ત્યાં પછી પર્યાય રહિત દ્રવ લેવું, પર્યાય સહિતનું દ્રવ લેવું નહીં, એમ દ્રવના બે અર્થ છે. હવે જ્યાં જે અર્થ લાગુ પડતો હોય ને જે પ્રકરણ ચાલતું હોય તે અનુસાર જો સમજાય તો કાંઈ એને તકલીફ થાય નહીં. નહીતર એમ કહે કે દ્રવ્યમાંથી પર્યાય આવતું નથી, એમ દ્રવી કહે છે કે દ્રવ્ય જ દ્રવ્ય છે, પણ ત્યાં બે દ્રવ જુદા જુદા કહે. જ્યાં દ્રવ્યમાંથી પર્યાય આવતું નથી એમ કહીને ત્યાં દ્રવ્યાર્થિક નહીંથી દ્રવ સામાન્યને લક્ષમાં લઈને એકલા દ્રવ્યને જ જોવાનું પ્રયોજન છે એવા દ્રવ્યાર્થિક નહીંથી એમ કહેવામાં આવે છે કે દ્રવ્ય એમને એમ રહે છે, પર્યાય એમાંથી નથી આવતું. અને જ્યાં દ્રવ દ્રવ્ય છે પર્યાય પણ એમ કહેવામાં આવે છે ત્યાં એનું પ્રમાણ આપવામાં આવે છે, એ દ્રવ પરિણમે છે.
બરાબર
એમ છે. તો એક મકાન એવું બનાવ્યું હોય કે એક બાજુથી એનો ફોટો પાડે તો આખું મકાન ગોળ લાગે, કેમ કે પાછી બાજુ ફોટામાં આવતી નથી. અને એક બીજી બાજુથી ફોટા પાડે તો એના કેટલાય ખૂણા છે એનો જ ફોટો પડે છે ને ગોળાય જરાય આવતી નથી.
બરોબર,
આ જ્ઞાન છે એ ફોટો પાડે છે. પછી કોઈ એમ કહે કે કાં તો તમે આ મકાનને ગોળ કયો ને કાં તો આ મકાનને તમે ખૂણાવાળું કયો, પણ ગોળે છે ને ખૂણાવાળું છે એમ એકને એક મકાનમાં કેવી રીતે બને કે એકને એક મકાનમાં બને એ રીતે બે એની જુદી જુદી બાજુ છે માટે બને છે, એમાં નહીં બનવાનું કોઈ કારણ છે નહીં. પણ આ એનો ફોટો ના એનો ફોટો કાંઈ મેળ ખાતો નથી, પણ બે જુદી જુદી બાજુનો છે એનો મેળ ખવડાવવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે એમાં જરા પણ પરસ્પર વિરુદ્ધતા થતી નથી. અને જે કાંઈ કહેવાય છે તે જે તે દ્રષ્ટિકોણથી કહેવામાં આવે છે તે યથાર્થ છે અને એવી જ વસ્તુનું સ્વરૂપ છે એમ બરાબર ઓળખીને સમજીને સ્વીકારવું જોઈએ. કોણમાં કાંઈ ગૂંચવણ ઉત્પન્ન થાય એવું નથી. આમ પણ અહીંયા કહે છે કે દ્રવ પર્યાય દ્રવને જોવે છે તો આનંદ રૂપ પરિણમે છે. તેથી પર્યાય સ્વસન્મુખથી પર્યાય આનંદ રૂપ પરિણમે છે એમ ઘણું. તો બહારમાં નથી કે તમે ભાઈ ઘણા વખત સુધી તમને જોયા નહોતા, ઘણા વખતે તમને મળ્યા અને જોયાથી વિશેષ આનંદ કેમ છો, કે આનંદમાં તમને જોયાથી વિશેષ આનંદ એમ કેમ કહે છે? કોઈ કોઈ નામ આવે છે કે પર્યાયનું આનંદપણે થવું એનો ધર્મ છે. અને પોતાના જ અનંત આનંદને સ્વરૂપને જોતા એ આનંદ વિભો ન થાય એ પ્રશ્ન રહેતો
નથી.
અને સદ્રષ્ટપણે તેવું ભાવ હોવાથી એને સ્વરૂપનો આનંદ સ્વરૂપાનંદ કહેવામાં આવે છે.
જય હો સનાતન દિગંબર જય ધર્મ જય હો.